એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે યહૂદી ધર્મની દુનિયામાં થોડા ઊંડા ઉતરીશું.
હા,
વિશ્વની જે સૌથી જૂની અને શું કહેવાય સતત પ્રભાવશાળી રહેલી પરંપરાઓ છે ને, એમાંથી આ એક છે.
બરાબર.
અને આ વિષય છે ને, એ ખાલી ઇતિહાસનો નથી, અત્યારના સમયને સમજવા માટે પણ મને લાગે છે બહુ મહત્વનો છે.
ચોક્કસ. અને આ સફરમાં આપણને મદદ કરશે નોર્મન સોલોમનનું પુસ્તક જુડાઇઝમ, અ વેરી શોર્ટ ઇન્ટ્રોડક્શન.
ગુજરાતીમાં કહીએ તો યહૂદી ધર્મ, એક સંક્ષિપ્ત પરિચય.
હા,
આ પુસ્તક છે ને બહુ જટિલ વિષયને એટલી સ્પષ્ટ અને સરળ રીતે સમજાવે છે, એ ખરેખર કમાલ છે.
ખરું.
કારણ કે ઘણીવાર એવું બને છે કે યહૂદી ધર્મ વિશે આપણી પાસે કાં તો અધૂરી માહિતી હોય છે અથવા તો પહેલ સ્ટીરિયોટાઈપ માન્યતાઓ હોય છે.
બરાબર.
એટલે આપણો પ્રયાસ એ રહેશે કે આ ચર્ચાથી એની જે સાચી ઊંડાઈ છે, વિવિધતા છે, એની જીવંતતા છે, એને સમજી શકીએ.
તો ચાલો શરૂ કરીએ.
પહેલા તો લેખક વિશે જ વાત કરી લઈએ થોડી. રબ્બી ડોક્ટર નોર્મન સોલોમન.
હા, એમનું વ્યક્તિત્વ જ બહુ રસપ્રદ છે. જુઓ, એ એક બાજુ પરંપરાગત ઓર્થોડોક્સ યહૂદી રબ્બી તરીકે તાલીમ પામેલા, એમણે સેવા પણ આપી, અને બીજી બાજુ ઓક્સફર્ડ યુનિવર્સિટી જેવી જે મોટી સંસ્થાઓ છે ત્યાં એમણે શૈક્ષણિક કામ પણ કર્યું.
એટલે કે એમની પાસે બંને વસ્તુ છે, પરંપરાની અંદરની જે સમજ હોય એ પણ અને બહારની એક વિદ્વાનની દ્રષ્ટિ હોય એ પણ.
બરાબર.
અને આના લીધે જ એ યહૂદી ધર્મને ખાલી શ્રદ્ધાથી નહીં પણ એકદમ સમતોલ રીતે કોઈ પક્ષપાત વગર રજૂ કરી શકે છે. આ જે બેવડો દ્રષ્ટિકોણ છે ને, એ જ એમના લખાણને ખાસ બનાવે છે.
ચોક્કસ. અને એમના મુખ્ય વિષયો પણ એવા જ છે, ધર્મશાસ્ત્ર, નીતિશાસ્ત્ર અને ખાસ તો આંતરધર્મીય સંવાદ.
હા.
અને એમની એક ખાસિયત એ છે કે ગમે તેવા ગહન વિચારો હોય ને, એને પણ સરળતાથી સમજાવી દે.
તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? સોલોમન શું કહેવા માંગે છે યહૂદી ધર્મ વિશે? એમનો જે કેન્દ્રીય વિચાર છે ને, એ આમ થોડો ક્રાંતિકારી જેવો કહી શકાય. સોલોમન કહે છે કે યહૂદી ધર્મને આપણે એમ ના જોવો જોઈએ કે બસ આટલા નિયમો, આટલા સિદ્ધાંતો કે પછી ખાલી જૂના ગ્રંથોનો સંગ્રહ.
ના,
એના બદલે આ તો એક જીવંત, શ્વાસ લેતી, સતત વિકસતી અને ઘણા બધા પાસા ધરાવતી સભ્યતા છે.
બરાબર. અને એ ભાર મૂકે છે કે આ સભ્યતા કોઈ એક વ્યક્તિ કે ઘટનાથી નથી બની, પણ પેઢી દર પેઢી એના ગ્રંથો, એના કાયદા, એની પોતાની ઓળખ, એના વિશે જે સતત વાતચીત ચાલી છે, ચર્ચા થઈ છે, અર્થઘટન થયું છે, એનાથી ઘડાઈ છે. એટલે પુસ્તક પહેલો મૂળભૂત પ્રશ્ન પૂછે છે કે ભાઈ આ યહૂદી ધર્મ આખરે છે શું?
અને એનો જવાબ પણ એટલો જ રસપ્રદ છે. સોલોમન એમ કહે છે કે યહૂદી ધર્મને સમજવો હોય ને તો એને કોઈ ફિક્સ માન્યતાઓના લિસ્ટ તરીકે નહીં જોવાનું.
હા.
પણ એને એક ચાલતી વાર્તા તરીકે, એક અર્થઘટનની પ્રક્રિયા તરીકે જોવાનું. એવી પ્રક્રિયા જે જીવનને, સમયને, સમુદાયને પવિત્ર બનાવે છે. મતલબ શું માનવું એના કરતાં કેવી રીતે જીવવું અને ચર્ચા કરવી એના પર વધારે ભાર છે.
બરાબર. અને આ પુસ્તક એવું નથી કે ખાલી નિષ્ણાતો માટે જ હોય, પણ જેમને જાણવાની ઈચ્છા હોય, જેમને ઇતિહાસ સંસ્કૃતિમાં રસ હોય,
હા,
જે લોકો આંતરધર્મીય સંવાદમાં રસ લેતા હોય, અથવા તો જે યહૂદીઓ પોતાના વારસાને ઊંડાણથી સમજવા માંગતા હોય, એ બધા માટે છે. અને લગભગ 4000 વર્ષનો ઇતિહાસ આવરી લે છે.
ચાલો તો હવે થોડી વિગતમાં ઉતરીએ. પહેલો જ મુદ્દો જે હંમેશા ચર્ચામાં રહે છે, યહૂદી કોણ છે? આ ઓળખની જે જટિલતા છે એના વિશે સોલોમન શું કહે છે?
જુઓ, આ પ્રશ્ન જેટલો સીધો લાગે છે ને એટલો છે નહીં. જે પરંપરાગત યહૂદી કાયદો છે, હલાખા જેને કહેવાય, એ પ્રમાણે તો એવું છે કે જે વ્યક્તિ યહૂદી માતાથી જન્મેલી હોય અથવા તો જેણે યોગ્ય રીતે ધર્માંતરણ કર્યું હોય એ યહૂદી ગણાય. આ માતૃવંશીય સિદ્ધાંત છે, સદીઓથી ચાલ્યો આવે છે. પણ સોલોમન સમજાવે છે કે અત્યારના સમયમાં, આધુનિક દુનિયામાં આ વ્યાખ્યા કદાચ પૂરતી નથી, કારણ કે યહૂદી હોવું એ ખાલી ધાર્મિક ઓળખ નથી.
હા, એના ઘણા સ્તર છે.
બરાબર. એ એક ધર્મ તો છે જ ચોક્કસ, પણ એ એક લોકો તરીકેની ઓળખ છે, એક રાષ્ટ્ર આમ ઇસરાયલ તરીકેની સામૂહિક ઓળખ છે, અને એ એક આખી સંસ્કૃતિ પણ છે.
સંસ્કૃતિ એટલે?
એટલે કે ભાષા, હિબ્રુ, યિદ્દિશ, સાહિત્ય, સંગીત, ખોરાક, એમની રમૂજ વૃત્તિ બધું જ એમાં આવી જાય.
તો પછી પહેલા લોકોનું શું જે ધાર્મિક રીતે કદાચ બહુ પાલન ના કરતા હોય પણ સાંસ્કૃતિક રીતે કે વંશીય રીતે પોતાની યહૂદી માનતા હોય? આવા બિન સાંપ્રદાયિક યહૂદીઓ તો હવે ઘણા છે.
હા, આ જ તો જટિલતા છે. સોલોમનના મુદ્દાને પણ સ્પર્શે છે અને વળી ઇઝરાયલ રાજ્યનો જે લો ઓફ રિટર્ન છે, એટલે કે વતન વાપસીનો કાયદો, જે યહૂદી વંશના લોકોને નાગરિકતા આપે છે, એણે પણ આ પ્રશ્નને વધારે રાજકીય અને સંવેદનશીલ બનાવી દીધો છે. એટલે યહૂદી કોણ છે એનો કોઈ એક બધા માની લે એવો જવાબ નથી, એ સતત ચર્ચાનો વિષય છે.
બરાબર. ઓળખની આ જટિલતા પછી હવે ઇતિહાસ બાજુ જઈએ. સોલોમન યહૂદી ઇતિહાસને કઈ રીતે જુએ છે? શું એ ખાલી ઘટનાઓની યાદી છે?
ના, જરાય નહીં. સોલોમન માટે યહૂદી ઇતિહાસ એટલે ખાલી તારીખો અને ઘટનાઓનો ક્રમ નથી, એ તો એક જીવંત કથા છે, એક વાર્તા છે જે યહૂદી ચેતનાને ઘડે છે. એ ઇતિહાસને લગભગ ધર્મશાસ્ત્રની જેમ જુએ છે, એટલે કે દરેક ઘટના, ભલે એ જીત હોય કે હાર, એને ઈશ્વર સાથે યહૂદી લોકોનો જે સંવાદ છે, જે કરાર છે, એના ભાગરૂપે સમજવામાં આવે છે.
આ રીતે જોવાથી તો ઇતિહાસનો અર્થ જ બદલાઈ જાય છે. તો આ કથાના મુખ્ય વળાંકો કયા ગણાવે છે? પુસ્તક શરૂઆત કરે છે બાઇબલમાં જે મૂળ વર્ણવ્યા છે ત્યાંથી, એટલે કે અબ્રાહમ, બીજા પૂર્વજો, પછી મોઝેસ,
હા,
ઇજિપ્તની ગુલામીમાંથી મુક્તિ અને સિનાઈ પર્વત પર તોરા, એટલે કે ઈશ્વરીય કાયદો અને ઈશ્વર સાથેનો પહેલો કરાર બ્રિટિંગ, એની સ્થાપના. આ મૂળભૂત ઘટનાઓ.
બરાબર.
પણ પછી ઈસવીસન 70માં રોમનો દ્વારા બીજા મંદિરનો જે વિનાશ થયો એ બહુ મોટી પરિવર્તનકારી ઘટના હતી.
અને અહીં જ સોલોમન એક બહુ મહત્વનો મુદ્દો ઉઠાવે છે. એ કહે છે કે મંદિરનો વિનાશ એ યહૂદી ધર્મનો અંત નહોતો, પણ ખરેખર તો એ એની સૌથી મોટી સર્જનાત્મક પુનઃશોધ માટેનું કારણ બન્યો.
ઓ, એમ? કઈ રીતે?
જુઓ, મંદિર પર આધારિત બલિદાન પર કેન્દ્રિત ધર્મ હતો. એના સ્થાને રબ્બીઓ એક નવો રસ્તો કાઢ્યો, જેને રબ્બીને એક યહૂદી ધર્મ કહેવાય છે. હવે ભાર મુકાયો પ્રાર્થના પર, તોરાના અભ્યાસ પર અને રોજિંદા જીવનમાં યહૂદી કાયદો, એટલે કે હલાખા, એના પાલન પર. આનાથી શું થયો? ધર્મ પોર્ટેબલ બની ગયો.
પોર્ટેબલ એટલે?
એટલે કે એને કોઈ એક મંદિર કે ભૌગોલિક સ્થાનની જરૂર ના રહી. અને આને કારણે જ યહૂદી ધર્મ ડાયાસ્પોરામાં, એટલે કે દુનિયાભરમાં જ્યાં જ્યાં યહૂદી સમુદાયો ફેલાયા ત્યાં ટકી શક્યો અને વિકસી પણ શક્યો.
સમજાઈ ગયું. અને આધુનિક સમયમાં કયા મોટા ફેરફારો આવ્યા જેણે યહૂદી જીવનને અસર કરી?
સોલોમન મુખ્યત્વે ત્રણ ગણાવે છે. પહેલું, યુરોપનું જ્ઞાનોદય, જેને હસ્કાલા કહે છે.
હા,
એનાથી યહૂદીઓને મુખ્ય સમાજમાં ભળવાની તક મળી, પણ સાથે સાથે પરંપરા સામે પડકારો પણ ઊભા થયા. અને આના પરિણામે જ સુધારાવાદી, રૂઢિચુસ્ત, ઓર્થોડોક્સ જેવા આધુનિક પંથો બન્યા.
બીજું,
અત્યંત દુઃખદ, હોલોકોસ્ટ, શોઆ. નાઝીઓએ જે લાખો યહૂદીઓનો નરસંહાર કર્યો,
હા,
એણે ઈશ્વર વિશે, માનવતા વિશે બહુ ગહન પ્રશ્નો ઊભા કર્યા અને યહૂદી માનસ પર કાયમી છાપ છોડી દીધી.
અને ત્રીજું પરિવર્તન કયું?
ત્રીજું, ઝાયોનિઝમ, એટલે કે યહૂદી રાષ્ટ્રવાદનો ઉદય અને 1948માં ઇઝરાયલ રાજ્યની સ્થાપના. આ ઘટનાએ હજારો વર્ષનું એક સ્વપ્ન તો સાકાર કર્યું, પણ સાથે સાથે નવા રાજકીય અને ધાર્મિક તણાવો પણ ઊભા કર્યા. અને એ મુદ્દાઓ તો આજ સુધી યહૂદી ઓળખ અને વિશ્વ રાજકારણના કેન્દ્રમાં છે.
બરાબર છે. ઇતિહાસની આ સફર પછી હવે પવિત્ર ગ્રંથો અને એના અર્થઘટનની જે પરંપરા છે એના પર આવીએ. યહૂદી ધર્મને ઘણીવાર ગ્રંથનો ધર્મ કહેવાય છે.
હા,
અને સોલોમન આ વાતને વધારે સ્પષ્ટ કરે છે. એ કહે છે કે મૂળભૂત રીતે બે પ્રકારની તોરા છે. એક તો લેખિત તોરા, તોરા શેબિચતાવ, જે હિબ્રુ બાઇબલના પહેલા 5 પુસ્તકો છે, અને બીજી, જે એટલી જ મહત્વની છે, એ છે મૌખિક તોરા, તોરા શેબિયલ પે.
મૌખિક તોરા એટલે
પેલી લેખિત તોરાનું અર્થઘટન કેવી રીતે કરવું, એમાંથી કાયદા કેવી રીતે તારવવા, નૈતિક બોધપાઠ શું લેવો, એની જે પેઢી દર પેઢી ચાલતી આવેલી જીવંત પરંપરા છે એ.
અને આ મૌખિક પરંપરાનું સૌથી મોટું અને પ્રભાવશાળી સ્વરૂપ એટલે તાલમદ. સોલોમન તાલમદ વિશે બહુ સરસ રીતે વાત કરે છે. એકે છે કે એ કોઈ વ્યવસ્થિત કાયદાની ચોપડી નથી કે કોઈ ફિલોસોફીનો ગ્રંથ નથી.
તો શું છે
એના બદલે? એ તો સદીઓ સુધી રભ્યો વચ્ચે જે જીવંત ચર્ચાઓ ચાલી એનો એક વિશાળ સંગ્રહ છે. એમાં કાયદાની ચર્ચા છે, નીતિશાસ્ત્ર છે, દંતકથાઓ છે, ફિલસૂફી છે, રોજબરોજના જીવનની વાતો છે, બધું જ છે. જાણે કે એક મોટી રેકોર્ડેડ વાતચીત હોય ને એવું છે.
અને રસપ્રદ વાત એ છે કે તાલમદના પાનાની જે રચના છે ને એ પોતે જ આ સંવાદના વિચારનું પ્રતીક છે.
કઈ રીતે?
વચ્ચે મૂળ લખાણ હોય અને એની ચારે બાજુ અલગ અલગ સમયના વિદ્વાનોની ટીકા ટિપ્પણીઓ, એમની ચર્ચાઓ, એ બધું સ્તરોમાં ગોઠવાયેલું હોય. જાણે એ પાનું જ કહેતું હોય કે સત્ય કોઈ એક જણ પાસે નથી હોતું, પણ એ તો ચર્ચા અને મતભેદ, જેને મહાલોકિત કહે છે, એના દ્વારા જ પ્રગટ થાય છે. તાલમદ મતભેદને ખરાબ નથી ગણતો, પણ એને સત્ય સુધી પહોંચવાનો રસ્તો ગણે છે, પવિત્ર માને છે.
આ વિચાર ખરેખર અદ્ભુત છે કે મતભેદ પોતે જ સત્ય શોધવાની પ્રક્રિયાનો ભાગ છે. વાહ! હવે વાત કરીએ રોજિંદા જીવનની. આ ધર્મ જીવાય છે કેવી રીતે? ઉપાસના, રીત રિવાજો, એ બધું શું છે?
એનો જે મુખ્ય હેતુ છે ને એ છે જીવનનું પવિત્રીકરણ.
જીવનનું પવિત્રીકરણ? હા, એટલે કે આપણા જે સામાન્ય કામકાજ છે એને પણ ઈશ્વરનું સ્મરણ કરીને એક ધાર્મિક ઈરાદાથી કરવા. પહેલા મંદિરમાં બલિદાન અપાતા, એનું સ્થાન હવે નિયમિત પ્રાર્થનાએ લીધું છે. અને સિનાગોગ, એમનું જે પ્રાર્થના સ્થળ છે, એ ખાલી પૂજા માટે નથી, એ અભ્યાસ માટે, શિક્ષણ માટે અને સમુદાયના લોકો ભેગા મળે એનું કેન્દ્ર પણ છે.
અને શબાત, એનું શું મહત્વ છે? એ તો યહૂદી જીવનનો બહુ મોટો આધારસ્તંભ ગણાય છે ને.
હા, સોલોમન શબાતને યહૂદી ધર્મની એક મહાન ભેટ ગણાવે છે. એ ખાલી કામમાંથી રજાનો દિવસ નથી, એને તો સમયનો મહેલ કહે છે.
સમયનો મહેલ? વાહ!
હા, શુક્રવાર સાંજથી શનિવાર સાંજ સુધીનો જે આ સમય છે એ દુનિયાની ભાગદોડથી મુક્ત થઈને શાંતિ મેળવવા, આધ્યાત્મિક રીતે તાજા થવા, પરિવાર સાથે સમય ગાળવા અને ઈશ્વર સાથેના સંબંધ પર ધ્યાન આપવા માટે છે. એ આખા અઠવાડિયાને એક લય આપે છે, એક પવિત્રતા આપે છે. આ સિવાય યહૂદી કેલેન્ડર પણ છે જે એમના તહેવારોથી ભરેલું છે, જેમ કે રોશ હશના એટલે એમનું નવું વર્ષ અને યોમ કિપુર પ્રાયશ્ચિતનો દિવસ. આ ગંભીર આત્મનિરીક્ષણના દિવસો છે. તો બીજી બાજુ પાસોવર, શાવુઓત, સુક્કોત જેવા તહેવારો છે જે ઇતિહાસ સાથે જોડાયેલા છે, જેમ કે ઇજિપ્તમાંથી મુક્તિ, તોરા મળવી અને સાથે સાથે પ્રકૃતિના ચક્ર સાથે પણ જોડાયેલા છે.
અને વેલા આહારના નિયમો, કાશ્રુત કે કોશેર જેને કહે છે, એનું શું કારણ છે?
સોલોમન સ્પષ્ટ કરે છે કે આ નિયમો મુખ્યત્વે કંઈ હેલ્થ માટે નથી બન્યા, ભલે એની એવી અસર થતી હોય, પણ મૂળભૂત રીતે આ એક આધ્યાત્મિક શિસ્ત છે.
શિસ્ત?
હા. શું ખાવું, શું ના ખાવું, કઈ રીતે ખાવું, એના નિયમો પાળવાથી વ્યક્તિ આત્મનિયંત્રણ શીખે છે, પવિત્રતા કેળવે છે અને દરેક ક્રિયામાં ઈશ્વર પ્રત્યે સભાન રહે છે. આ ઉપરાંત જીવનના જે પ્રસંગો છે, જન્મ, બાર મિત્સ્વા કે બત મિત્સ્વા એટલે ધાર્મિક રીતે પુખ્ત થવું, લગ્ન, મૃત્યુ, એ બધા પણ ખાસ વિધિઓ અને સામુદાયિક પરંપરાઓ સાથે જોડાયેલા છે.
તો આટલી બધી ચર્ચા પછી આપણે કયા મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવી શકીએ જે સોલોમન ખાસ ભારપૂર્વક કહે છે?
મને લાગે છે પહેલો અને સૌથી મહત્વનો સંદેશ જે આપણે વારંવાર જોયો એ છે કે યહૂદી ધર્મ એ કોઈ સ્થિર સિદ્ધાંત નથી, પણ એક જીવંત, વિકસતો સંવાદ છે.
હા,
એની તાકાત એના નિયમોમાં નથી, પણ એ નિયમો પર જે સતત ચર્ચા થાય છે, દલીલ થાય છે, નવું અર્થઘટન થાય છે, એમાં રહેલી છે. આ વાત આપણને પણ શીખવે છે નહીં કે કોઈ પણ પરંપરાને જીવતી રાખવી હોય તો એના પર ખુલ્લા મને ચર્ચા થવી જોઈએ, સમય પ્રમાણે અર્થઘટન થવું જોઈએ.
બરાબર. બીજો મુદ્દો મને લાગે છે એ છે સ્થિતિસ્થાપકતા અને અનુકૂલન. પેલું મંદિર તૂટી ગયું એ કેટલી મોટી આફત હતી, પણ એ પરંપરા ખાલી ટકી જ નહીં, પણ એણે પોતાની જાતને ફરીથી સર્જનાત્મક રીતે શોધી કાઢી.
હા, રબ્બીઓએ સ્થળ આધારિત ધર્મને ગ્રંથ અને સમય આધારિત પોર્ટેબલ ધર્મ બનાવી દીધો.
આ બહુ મોટી વાત છે. ગમે તેવા પડકારો આવે એનો સામનો કરીને પણ ટકી રહેવું અને નવો રસ્તો શોધવો.
ત્રીજો વિચાર છે વિવિધતામાં એકતા અને મતભેદનો સ્વીકાર. અત્યારે યહૂદી ધર્મમાં ઓર્થોડોક્સ, કન્ઝર્વેટિવ, રિફોર્મ જેવા અલગ અલગ પંથો છે. સોલોમન એમને કંઈ હરીફ તરીકે નથી જોતા.
પણ એમને જૂની પરંપરા અને આધુનિક પડકારો વચ્ચે મેળ બેસાડવાના અલગ અલગ પ્રયાસો તરીકે જુએ છે. જેમ તાલમુદમાં મતભેદ સ્વીકારાય છે, એમ અહીં પણ એક છત્ર નીચે અલગ અલગ મંતવ્યો અને આચરણો શક્ય છે. આજના જમાના માટે આ બહુ મોટો પાઠ છે.
અને ચોથો મહત્વનો મુદ્દો, જે સોલોમનના એક વિચારને બરાબર પકડે છે, આચરણ પર ભાર, ઓર્થોપ્રેક્સી.
હા,
યહૂદી ધર્મ ઘણીવાર મારે શું માનવું જોઈએ એના કરતાં મારે કેવી રીતે જીવવું જોઈએ એ સવાર પર વધારે ધ્યાન આપે છે. સારા કામો, સામાજિક ન્યાય, પેલું ટિકુન ઓલમ એટલે કે વિશ્વનું સમારકામ અને રોજિંદા જીવનમાં પવિત્રતા લાવવી, એ બધું કેન્દ્રમાં છે. મતલબ કે કર્મનું મહત્ત્વ વિચાર કરતાં ઓછું નથી. જીવનમાં, વ્યવહારમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? પહેલો ફાયદો તો સીધો છે, આંતરધર્મીય સમજ વધે. યહૂદી ધર્મ વિશે જે ખોટી માન્યતાઓ હોય એ દૂર થાય, તો અલગ અલગ સમુદાયો વચ્ચે વધુ આદર વધે, સારો સંવાદ થાય.
હા, એ તો છે જ.
બીજું, આ એક સાંસ્કૃતિક સ્થિતિસ્થાપકતાનો ઉત્તમ કેસ સ્ટડી છે. કેવી રીતે એક સમુદાય હજારો વર્ષ સુધી પોતાની ઓળખ ટકાવી રાખીને પણ બદલાતા સમય સાથે તાલ મિલાવી શકે છે, એમાંથી ઘણું શીખવા જેવું છે.
અને પેલું તાલમદનું મોડેલ મને બહુ ગમ્યું, જ્યાં મતભેદને દબાવી દેવાને બદલે એને નોંધીને એના પર ચર્ચા થાય છે.
હા,
અત્યારે આપણે ત્યાં જે ધ્રુવીકરણ ચાલે છે એવા સમયમાં આ વાત બહુ મહત્વની છે કે અસંમત હોવા છતાં પણ એકબીજા સાથે સન્માનથી કઈ રીતે રહી શકાય. અને હા, અત્યારની જે દુનિયાની ઘટનાઓ છે, ખાસ કરીને મધ્ય પૂર્વની, એને સમજવા માટે આ ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ જાણવો ખૂબ જરૂરી છે.
ખરેખર આ પુસ્તક અને આપણી આ ચર્ચા પછી યહૂદી ધર્મની જે સમૃદ્ધિ અને જટિલતા છે એનો થોડો ખ્યાલ આવે છે. મારા માટે વ્યક્તિગત રીતે કહું તો પરંપરાની આ જે અદ્ભુત સ્થિતિસ્થાપકતા છે ને,
હા,
અને ગમે તેવી કટોકટીને પણ એક સર્જનાત્મક તકમાં બદલી નાખવાની ક્ષમતા, એ બહુ પ્રભાવિત કરી ગઈ.
અને મને પેલો સમયનું પવિત્રીકરણનો વિચાર, ખાસ કરીને શબાતનો, એ બહુ સ્પર્શી ગયો. રોજિંદા જીવનની જે ભાગદોડ છે એમાં અર્થ અને શાંતિ કઈ રીતે શોધી શકાય એનું આ બહુ સરસ ઉદાહરણ છે. અને એ પણ કે ધર્મ એટલે કોઈ પથ્થરમાં કોતરેલા નિયમોનો સંગ્રહ નહીં પણ એક જીવંત સંવાદ, એ વિચાર પણ બહુ શક્તિશાળી છે. તો અંતે આપણા શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. સોલોમન જેમ કહે છે, જો આપણે શું માનવું જોઈએ ઓર્થોડોક્સીની સાથે સાથે, અથવા કદાચ એનાથી પણ વધારે, કેવી રીતે જીવવું જોઈએ ઓર્થોપ્રેક્સી પર ધ્યાન આપીએ, એટલે કે આપણા નૈતિક વર્તન પર, આપણી સામાજિક જવાબદારીઓ પર, એકબીજા સાથેના વ્યવહાર પર, તો શું અત્યારના આટલા વિવિધતાવાળા સમાજમાં આપણે વધારે સંવાદિતા, સમજણ અને આદર કેળવી શકીએ? ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.